એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું અનિતા પાદરિયા વિનોદ મેઘાણીની કલમથી સોનવર્ણી સીતા એટલે કે બેંગકોકમાં જહાજી પ્રણયકથા તરફ લઈ જઈશ. બેંગકોક શહેરની મધ્યમાં ડોકના દરવાજાની બહાર પાસેના જોલીબારમાં હું બેઠો હતો. દિવસ આખો રખડીને થાકી ગયો હતો. ચારે બાજુ દેશ વિદેશના નાવિકોનો કોલાહલ હતો. સિગારેટના ધુમાડાના ગોટે ગોટ છૂટતા હતા. બંધિયાર બારમાં જાણે આછું ધુમ્મસ છવાયું હતું. ચોમેર સરકી રહેલી યુવતીઓના બદનોમાંથી નીકળતી સસ્તા અત્તરની અને દારૂ તમાકુની વાસનું મિશ્રણ હવામાં તરતું હતું. બેઠો બેઠો હું રાહ જોતો હતો સીતાની. એના નામ સિવાય મને એટલી ખબર હતી કે ચારેક વર્ષ પહેલાં આ બારમાં કામ કરતી હતી. એનો એક ફોટો, પીળો પડી ગયેલો સેપિયા રંગનો, મારા ખિસ્સામાં હતો. કંટાળ્યો, જતો રહેવાનો વિચાર કરતો હતો ત્યાં મારે કાને વાક્ય અથડાયું. જિબ્રાલ્ટરથી હેલિફેક્સ. હું ચમક્યો, યાદો ઉમટી આવી અને ધુમાડાના ગોટાનું ધુમ્મસ બની ગયું. મને ભ્રાંતિ થઈ આટલાન્ટિકના ઉછળતા લોઢની. એ સફરને બે વર્ષ વીતી ગયા હતા. જિબ્રાલ્ટરથી ન્યૂયોર્ક જતા એ જહાજમાં હું રેડિયો ઓપરેટર હતો. જહાજી અંગ્રેજીમાં સ્પાર્ક્સ, ટૂંક આવેલું સ્પાર્કી. જિબ્રાલ્ટર છોડ્યાને 3 દિવસ થયા હતા. હજી તો અજોર્સના પોર્ટુગીઝ ટાપુઓ પસાર કર્યા ત્યાં મહાસાગર વિફર્યો હતો. લાઈબોટોને ઢાંકતી તોતિંગ ટાર્પોલેની કપાયેલા પતંગોની જેમ વાવાઝોડાના સુસવાટામાં ઉડી ઉડીને સમુદ્રમાં જઈ પડતી હતી. 12,000 ટન માલ લઈને જતું જહાજ પહાડો જેવડા મોજા પર કાગળની હોળીની જેમ નાચતું હતું, ફંગોળાતું હતું. મોજા પરના ફીણ એ ફીણાળી કલગીઓને કાપી કાપીને ઉડાડતો અને જહાજના તૂતકને જળબંબાકાર કરીને પળો સુધી અદૃશ્ય કરી દેતો ફૂફાડતો વાયુ. અવિરત મુસળધાર વરસાદ, થથરતું થર્મોમીટર, સ્ટોર્મ શબ્દો પર ધ્રુજતો બેરોમીટરનો કાંટો, તોડાઈ રહેલું કાળું ડિબાંગ આકાશ, મરડાતું કણસતું કિચુડાટ કરતું લોખંડનું જહાજ, ઉલટી કરી કરીને પણ કામ કરતા ખલાસીઓ. 2 દિવસ પહેલાં સંદેશો આવ્યો કે જહાજે ન્યૂયોર્ક જવાનું છે. ત્યારે કેડેટ જ્યોર્જ નાચી ઉઠેલો, હવે પથારીમાંથી બેઠા થવાની પણ ના પાડતો હતો. રેડિયો પરથી સ્ટોર્મ વોર્નિંગ આવવાનો સમય થવા આવ્યો એટલે સવારના 4 વાગે બંકમાંથી બહાર નીકળીને મેં નાઇટડ્રેસ ઉપર જ ઓવરકોટ વીંટાડ્યો અને અથડાતો કૂટાતો ધ્રુજતો દાદરા ચડતા ચડતા માંડ સમતુલા જાળવતો હું બ્રિજ સુધી પહોંચ્યો. ઇલેક્ટ્રિક કીટલીને સ્થિર રાખવા બાંધેલી દોરી છોડીને કીટલીને પકડી રાખીને ચા બનાવી 2 મગ ભરીને હું વ્હીલ હાઉસમાં સર્કસના ખેલાડીની અદાથી દાખલ તો થયો. ગુડ મોર્નિંગ સ્પાર્ક્સ, તું ફિરસ્તો છે? થેન્ક્સ. બોલનારે અંધારામાં જ મારા હાથમાંથી ચાનો મગ લઈ લીધો. મેં ડોલતા ધૂણતા ધ્રુજતા જહાજના બ્રિજ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરતા કરતા ટેકો લેવા હાથ લંબાવ્યો. અંધકારથી આંખો ટેવાતી ગઈ. ઓવરકોટમાં સજ્જ અનિલના વિખરાયેલા વાળ અને થાકેલો ચહેરો ધીમે ધીમે દૃશ્યમાન બન્યા. વ્હીલ હાઉસની મોટી મોટી બારીઓના કાચ પર એના શ્વાસની વરાળ બાજતી દેખાવા લાગી. રૌદ્ર વિરાટતામાં તસુતસુ માર્ગ કાપતા એકલા અટુલા જહાજના વ્હીલ હાઉસમાં અમે 3 માનવીઓ હતા, અનિલ, હું અને સુકાની. સ્નાયુઓ ખેંચાઈને તૂટી પડશે એવું લાગે એમ વાંકો વળી જતો, પહોળા પગે ઊભા ઊભા શરીરને જહાજ સાથે મરડાવા દેતો અને જહાજને એક જ દિશામાં જતું રાખવા સુકાન પકડી રાખવા મથતો સુકાની. સલામ સાહેબ, મોર્નિંગ. 5-1 મિનિટ પછી બંને તરફ હું બબડ્યો. અનિલે ફોક સિગ્નલનું દોરડું ખેંચ્યું. ભૂંગળું ભાંભર્યું. તારી કાબર શું કહે છે? રેડિયો વાયરલેસમાંથી આવતા કલબલાટને અનિલ કાબરનો કકડાટ કહેતો. તોફાન સાથેને સાથે ચાલ્યું આવે છે, એ જ દિશા અને એ જ ગતિ. એમ વર્ના અહેવાલ પ્રમાણે 3 SOS આવ્યા છે. તપાસ કરવા નીકળેલા 2 વિમાન લાપતા છે. કોસ્ટગાર્ડવાળા નીકળ્યા તો છે મદદ કરવા, પણ આ ઝમેલામાં ક્યાંથી પત્તો ખાશે? પહેલા તો એ કંઈ ન બોલ્યો, બારી પર સતત જમી રહેલા ભેજને લૂછતો રહ્યો. પછી થોડી વારે એ બોલ્યો, પત્તો કોઈનો એ ક્યાં લાગે છે? ફોક સિગ્નલ. પછી ધુમ્મસભરી ક્ષિતિજો પર દૂરબીન માંડતો એ બબડ્યો, સીતાનો પત્તો ક્યાં લાગ્યો હતો? સીતા? મારાથી પૂછાઈ ગયું. 2 વર્ષ પહેલાં એક જહાજ પર હું બેંકોક ગયો હતો, ત્યારની વાત છે. ડોક પાસેના જોલી બારમાં સ્ટ્રીપ ટીઝ જોવા ગયા હતા. વાતમાં કંઈ માલ નહોતો, પણ એ અંધારામાં એક સ્ત્રીની સોનવર્ણી કાયા પર હું વારી ગયો. શો દરમિયાન અંધારા ખંડમાં માત્ર શરીર પર જ પ્રકાશ ફેંકાય છે, ચહેરા પર નહીં. શો પૂરો થયો ત્યારે મેં તપાસ કરી. બુઢ્ઢી મામસાન પહેલાં તો કહે, એ છોકરી સ્ટ્રીપ શો માટે જ છે, બજારું નથી. પણ મેં ડોલરની થપ્પી ટેબલ ઉપર મૂકી ને વાત ચાલુ રાખી. એટલામાં એ યુવતી પોતે આવી પહોંચી અને વાતમાં જોડાઈ. મેકઅપના થથેડા છતાં હું એને ઓળખી ગયો, એની સોનેરી ત્વચા પરથી. ડોલરની થપ્પી ઉપર હથેળી પછાડીને મેં પૂછ્યું, બોલ કેટલા? ત્યારે મને ખબર નહોતી કે એનું નામ સીતા હતું. એ બહુ સમજી હોય એવું લાગ્યું નહીં. ગુસ્સે થયેલી સ્થૂળકાય મામસાને ફોડ પાડ્યો ત્યારે એની નજર ડોલર પર હતી. આખરે સોદો થયો. સ્ટ્રીપ સો 10 દિવસ બંધ રાખવાથી ખોટ જાય, તેથી બમણી રકમ મારે આપવાની. તે રાત્રે એ સોનાવર્ણી કામિનીને હું જહાજ પર લઈ ગયો. 10 દિવસ અમે ફર્યા અને સાથે રહ્યા. 10 દિવસમાં દુનિયા બદલાઈ ગઈ. મારા ડોલરની સૃષ્ટિ ગંજીપાના બગલાની જેમ ઢળી પડી. બેંકોક શહેરમાં એણે મને ફેરવ્યો. પ્રાચીન ગુફાઓ, બૌદ્ધ મંદિરો, જૂના કિલ્લાઓ, શાકભાજી અને ફળફૂલ વેચવા નીકળેલી હોડીઓનું બજાર બતાવ્યા. અમે સિયામી નૃત્યો જોયા અને મોટર ભાડે લઈને નદીની આસપાસના ખેતરો ખૂંદ્યા. ડાંગરની રોપણી કરી રહેલા વાસની સળીઓમાંથી ગૂંથેલી મોટી હેટવાળા ખેડૂતો સાથે ફળફળતા ભાત જમ્યા. મારા ડોલરનો રંગ મેકઅપની જેમ ઉતરી ગયો. જોબનનો સોદાગર ખોવાઈ ગયો. છેલ્લો દિવસ આવ્યો. સાંજ પડી અને જોલી બારમાં પાછી પહોંચાડવા હું મોટરવાળું એ પહેલાં મૂંગા મૂંગા જ એણે બીજી દિશા તરફ આંગળી ચીંધી. મેં એની તરફ જોયું. એની આંખો વહેતી હતી. ધોરી રસ્તો છોડીને ગલી કૂચીઓ વટાવતા અમે એક લાકડાના મકાન પાસે આવ્યા. એન્જિન બંધ કરીને મેં એની તરફ પ્રશ્નભરી નજર નાખી. એની આંખો હજી વહેતી હતી. એ ઘડીએ મેં નિર્ણય કરી લીધો. એ પળે જાણે મારા 10 દિવસને સમેટી લીધા. મારી આંગળીમાંથી વીંટી કાઢીને એની આંગળીમાં પહેરાવી દીધી. વીંટી ઘણી મોટી હતી. સમજી ગઈ હોય તેમ તેણે વીંટી તરત કાઢી નાખી. 10 દિવસને અંતે એ હજી માંડ 10 અંગ્રેજી શબ્દો બોલતી હતી. ભાષાના માધ્યમની આળસ અમારી વચ્ચે નહોતી ઊભી થઈ. બધી ઉર્મીઓને શબ્દમાં વ્યક્ત કરવી જ જોઈએ એવી જરૂરિયાત અમે હજી નહોતી અનુભવી. મોટરમાંથી ઉતરીને એ ઘરમાં દાખલ થઈ. હું અનુસર્યો. નેતરના સોફા પર એણે મને બેસાડ્યો, પછી પોતે જમીન પર ઘૂંટણભર બેઠી. મારા બૂટની વાધરી ખોલીને બૂટ ઉતાર્યા અને એ બહાર મૂકી આવી. આંસુ હજી અટક્યા નહોતા. એ ઘરની અંદરના ઓરડામાં ગઈ. વાસની બારીક સળીઓને સાંકળીને પડદામાંથી પવનની લહેરખીઓ આવતી હતી. બારીમાંથી બહાર જોતા ઘરની પાછળના ભાગમાં ડાંગરના ખેતરોમાં સૂર્યનો સોનેરી પ્રકાશ પાણી પર ચમકતો દેખાતો હતો. એટલા જ સોનેરી ચળકતા બૌદ્ધ મંદિરોના ઘુમટો રતુંબડા બનવા લાગ્યા હતા. એ બહાર આવી. આગળ બે બાળકો હતા, છોકરો અને છોકરી, 7-8 વર્ષના જોડિયા હોય એવું લાગ્યું. સીતાની આંખો લાલ થઈ ગઈ હતી. સારોંગમાં સજ્જ બાળકીએ ઘૂંટણભર થઈને નમન કર્યું. મારા કલેજામાં કોઈકે જાણે છરી ફેરવી. મારા નિર્ણય પર મેં એ પળે છેલ્લું સીલ મારી દીધું. છોકરાએ પહેલા નમન કર્યું અને પછી હાથ મિલાવ્યા. પછી સીતા બંનેને અંદર દોરી ગઈ. 5-1 મિનિટ પછી કોફી લઈને એ બહાર આવી. ઘૂંટણભર થઈને મારા પગ પાસે બેઠી અને કપ ટેબલ ઉપર મૂક્યો. આંસુની ધારા ચાલુ હતી. મને ડોલરોની થપ્પી યાદ આવી. અચાનક એ મારા પગ પર માથું મૂકીને રડી પડી. થોડી વારે સ્વસ્થ થયા પછી એણે કપ મારા હાથમાં મૂક્યો ત્યારે મારી નજર ટેબલ પરની વીંટી પર પડી. ફરી એકવાર એ મેં એની આંગળીમાં સેરવી. 10 દિવસના સહવાસ પછી મેં એનું નામ પૂછ્યું. એણે એક શબ્દમાં જવાબ આપ્યો, સીતા. એ એક કોરું કવર લઈ આવી. એની પર મેં મારી જહાજી કંપનીનું કાયમી સરનામું લખી આપ્યું. જહાજ જાપાન ગયું ત્યારે એ કવર મારી રાહ જોતું હતું. એમાં કોઈ પ્રેમપત્ર નહોતો, હતો એક સેપિયા રંગનો ફોટો. ફોગ સિગ્નલ. ફરી જહાજ બેંગકોક પહોંચ્યું ત્યાં 7 માસ વીતી ગયા હતા. પહોંચીને તરત મેં ટેક્સી પકડી. લાકડાના ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ હવે ત્યાં નહોતી રહેતી. હું મૂંઝાયો. તપાસ કરવા જોલી બારમાં જઈ પહોંચ્યો. મામા સાન તાળુકી ઉઠી, ડોલર લાવ. ફક્ત એડવાન્સ જ આપીને ગયો હતો, બાકીના પૈસા ક્યાં? મામા સાનનો ધંધો ખોટમાં ગયો હતો. બાકીની રકમ ચૂકતે કરી ત્યારે મને યાદ આવ્યું કે જેની સાથે મેં ગાંધર્વ લગ્ન કર્યા હતા તેના નિર્વાહ માટે હું એક પાઈ પણ નહોતો મૂકી ગયો. અનિલે બહાર નજર નાખી. તોફાન વધ્યું હતું. અમે બંને વ્હીલ હાઉસમાં બારી પકડીને સ્થિર રહેવા મથતા ઊભા હતા. અનિલે ફોક સિગ્નલ વગાડવાનું ચાલુ રાખ્યું. બારીનો કાચ લૂછ્યો અને સિગારેટ સળગાવી. પછી મારાથી પૂછાઈ ગયું, પછી શું? સીતા ખોવાઈ ગઈ હતી. ડોલર ટેબલ પર પછાડીને મેં સરનામું માંગ્યું, પણ મામા સાનને ખબર નહોતી. ધાર્યા ડોલર ન કમાઈ શકવાથી એણે સીતાને કાઢી મૂકી હતી. નગ્નતાના પ્રદર્શન 10-1 દિવસ બંધ રહ્યા એટલે નાવિકો બારમાં આવતા બંધ થયા. ત્યાર પછી 12 દિવસ અને રાત વેશ્યાઓ અને દલાલોની સૃષ્ટિમાં પીઠે પીઠે દારૂ પીતો, ઠેક ઠેકાણે સ્ટ્રીપ શો જોતો, મારી સીતાને શોધતો હું રખડ્યો. પણ કોઈનો એ ક્યાં પત્તો લાગે છે? તે સીતાનો લાગે. ફોક સિગ્નલનો પૂર્ણવિરામ. વધારે ચા, મોજાની છાલકો, ફીણો, પવનના સપાટા અને દરિયાની થપ્પડો. અચાનક કંઈક સંભળાયું હોય એવી શંકાની કરચલીઓથી અનિલની ભમરો ખેંચાઈ. ક્ષણક પછી એ બોલ્યો, સુકાની સાબ, નીચે જાકે દેખો, ગેંગવે સ્લેક હો ગયા લગતા હૈ, આવાજ આતી હૈ. અગર સ્લેક હૈ તો સરાંગ કો બોલો, આદમી ભેજેગા, સુકાન મેરે કુ દે દો. સુકાનીએ સુકાન અનિલને સોંપતા કહ્યું, અચ્છા સાબ, કોર્સ 208 2 8 0, થેન્ક યુ. જહાજને ચિત્ત કરવા મથતા સાગર સામે અનિલે જંગ માંડ્યો. એના કાંડાના સ્નાયુઓ ઉપસી આવ્યા. દૂર ક્ષિતિજમાં પ્રકાશનો લિસોટો દેખાયો અને સૂર્ય 2-3 કલાકમાં પ્રકાશે એવી આશા બંધાઈ. સુકાની થોડી વારે ઉપર આવ્યો. ગેંગવે સલક થા સાબ, સરાંગ કો બોલ દિયા, 8 બજે આપ નીચે જાયગા, તબ આંદમાં ટર્ન 2 હોયગા. થેન્ક યુ સુકાની, કોર્સ 2 8 0, કોર્સ 208 તાલી, સલામ સાબ. 8 વાગે હું મારા નિયમિત વોચઅપ પર આવ્યો. આકાશમાં ઉઘાડ હતો, વરસાદ અટક્યો હતો. વ્હીલ હાઉસના બંને બારણા ખોલી શકાયા હતા. તાજી હવા લેવા હું રેડિયો રૂમમાંથી બ્રિજ પર આવ્યો. પાણીની છાલકો હજી આવતી હતી. સાગરનો ઘુરકાટ ચાલુ હતો. નીચે મેઇન ડેક પર હુડવાળા ઓવરકોટમાં સજ્જ ખલાસીઓ સીડીને મુસ્કેટાઇટ બાંધી દેવા મથતા હતા. યુનિફોર્મમાં અને ટોપીથી સજ્જ અનિલ પણ ઓવરકોટ પહેરીને ખલાસીઓને દોરવણી આપવા ખડો હતો. એટલામાં મેં એક જંગી મોજું આવતું જોયું. ખલાસીઓને ચેતવવા મેં બૂમ પાડી, પણ પવનના સુસવાટામાં અને દરિયાના હડુડાટમાં મારો અવાજ ફાટી ગયો, ક્યાંય ખોવાઈ ગયો. મોજું ધસમસતું આવી પહોંચ્યું. જહાજને એણે ઉચકીને પછાડ્યું. લોખંડના સળિયા પર મડાગાંઠ વાળીને હું માંડ માંડ લટકી રહ્યો. મોજું તૂતક પર ફરી વળ્યું, પસાર થયું. પછી મેં મેઇન ડેક પર નજર કરી. તૂતક પર તૂટી પડીને ફેલાઈ જતા જલરાશિથી આમતેમ ફેંકાઈ ગયેલા ખલાસીઓ ઊભા થઈ રહ્યા હતા. પણ અનિલ ક્યાં? મને ફાળ પડી. મારી નજર ચોમેર સમુદ્રના ઉમટતા લોઢ ઉપર ફરી વળી. 50 મીટર દૂર મેં એક હાથ ઊંચો થતો જોયો. ઘડીના 100મા ભાગમાં એ અદૃશ્ય થઈ ગયો. દિવસોથી સૂર્ય કે તારા દેખાયા નહોતા, એટલે જહાજ ક્યાં હતું તેની માત્ર અટકળ દર 4 કલાકે ચાર્ટરૂમમાં નકશા પર નોંધાતી હતી. તે પ્રમાણે સવારે 8 વાગે જહાજની પોઝિશન હતી. અક્ષાંશ 6:42.57, ઉત્તર રેખાંશ 0:40 પશ્ચિમ. પણ એ તો ડેડ રેકનિંગ. ચાર્ટરૂમમાં નકશા પર અટકળની નિશાની કરી રહેલા થર્ડ ઓફિસરને મેં હાકલ કરી, પણ મારો અવાજ ફાટી ગયો. થર્ડ મેઇટ, ડબલ અપ, ચીફ ઓફિસર ઓવરબોર્ડ કેપ્ટનને. બબ્બે પગથિયા ચડતો છલાંગતો કેપ્ટન ઉપર આવ્યો ને એણે દૂરબીન માંડ્યું. સ્પાર્કી, કઈ દિશામાં? જુનિયર, એન્જિન રૂમને જણાવો કે ઝડપ ઓછી કરવી જ પડશે. સુકાની, હાર્ડ પોર્ટ. જવાબ આપવાનો મારો વારો હતો. ત્યાં છેલ્લે જોયો, પણ એક જ વાર, લગભગ 50 મીટર. બેરિંગ 10, લગભગ 170. સુકાનીનો અવાજ વ્હીલ હાઉસમાં ગાજી રહ્યો. સુકાન હાર્ડ પોર્ટ. સાપ, મગર સુકાન જવાબ નહીં દેતા. કોર્સ 207 તાલી પર હી સ્ટડી. ઘણી તરકીબો અજમાવાઈ, પણ ઉછળતા લોડ સામે જહાજે પાછા વળવાની ના પાડી દીધી. એકવાર થોડું વળ્યું, પણ મોજાના મારથી એટલું બધું નમી પડ્યું કે એક માણસનો જીવ બચાવવા માટે બીજા 64 માણસોના જાન જોખમમાં મૂકવાનું કેપ્ટનને મુનાસિબ ન લાગ્યું. XXX સંદેશો મોકલીને આસપાસના જહાજોને કેપ્ટને જહાજની પોઝિશન આપી. નાવિક દરિયામાં ખેંચાઈ ગયો છે એમ જણાવીને નજર રાખવા વિનંતી કરી. મેં નિયમ પ્રમાણે નજીકમાં નજીક રેડિયો સ્ટેશનનો સંપર્ક કરીને પહોંચ મેળવી. કલાક એક પછી પ્રયત્નો પડતા મુકાયા. લોગબુકમાં યોગ્ય નોંધ કરવામાં આવી. જહાજના માલિકોને, અનિલના મા બાપને અને અમેરિકન કોસ્ટગાર્ડને મોકલવાના સંદેશા કેપ્ટને મને આપ્યા. અમે સૌ કામે વળગ્યા. તાંડવ નૃત્ય કરતા અમાપ અટલાન્ટિકના એકાદ મોજા સામે અનિલને યુદ્ધ કરતો છોડીને જહાજ ન્યૂયોર્ક તરફ આગળ વધ્યું. ન્યૂયોર્ક પહોંચ્યા પછી અનિલના સામાનની સૂચિ બનાવી એ પેક કરવાનું કામ કેપ્ટને મને સોંપ્યું. એ કરતા કરતા અનિલના પાકીટમાંથી સીતાનો સેપિયા રંગનો ફોટો મારા હાથમાં આવ્યો, તે મેં ખિસ્સામાં મૂક્યો. વિચાર કરતા પણ છાતી બેસી જાય એવી એ કારમી ઘટનાને 2 વર્ષ થયા. અનિલની સીતા ખોવાયાને 4 વર્ષ થવા આવ્યા હતા. મેં બીજા 2 જહાજો પર કામ કર્યું. તે પછી જે જહાજ પર જોડાયો તે બેંગકોક આવ્યું, એટલે હું તરત સોનાવર્ણી સીતાને શોધવા નીકળ્યો. ફોટો બતાવીને રિક્ષા ટેક્સી ડ્રાઈવરોને અને પીઠે પીઠે પૂછપરછ કરતો, લાંચ આપતો અને દારૂ પીતો કંટાળીને હું જે બારમાં આવીને બેઠો હતો એ હતું જોલી બાર. મામાસાનને પૂછવાનો કોઈ અર્થ નહોતો. ઉઠીને ચાલ્યો જવાનો વિચાર કરતો હતો ત્યાં એક યુવતી મારી પાસે આવી. હેલો સેલર, હું તને ગમું છું? નખરાળા અંગ પ્રદર્શન કરતી એ મારી બાજુમાં ગોઠવાઈ. સિગારેટનું ઠૂઠું બુઝાવતા થાકેલી નજરે મેં એની સામે જોયું, પછી એની જ, વેશ્યા અને નાવિકની ભાષામાં કહ્યું, મારો પીછો છોડીશ? આલે કોકટેલ પી લેજે. મેં ડોલરની નોટ ફેંકી. કેમ, હું સીતા જેટલી રૂપાળી નથી? હું ચમક્યો. વાત ફેલાઈ ગઈ હતી કે હું સીતાની શોધમાં હતો. મારી આંખમાં ઉત્સુકતા ચમકી. ક્યાં છે સીતા? એ હસી પડી. માગ્યા પૈસા આપીશ. એનું હાસ્ય ઓસરી ગયું. પૈસાની ભૂખ એની આંખમાં ચમકવા લાગી. મારી નોકરી જશે. $50 અમેરિકન ડોલર. મેં 50ની નોટ કાઢી. એણે હાથ લંબાવ્યો. એમ નહીં, સીતા ક્યાં? એણે આસપાસ જોયું. ચકોર મામસાન વકરો ગણતી બેઠી હતી. બહાર જા અને ટેક્સી તૈયાર રાખ. 7 મિનિટ પછી હું બહાર આવીશ. હું બહાર નીકળ્યો. કહ્યા પ્રમાણે એ દોડતી આવી, ટેક્સીમાં બેસી ગઈ અને સ્થાનિક ભાષામાં ડ્રાઈવરને હુકમ આપવા લાગી. પાછળ કોલાહલ અને ધમાચકડી થયા, પણ અમે નીકળી ગયા. ગલી કૂચીઓ, સડતા લાકડાની વાસ, રિક્ષાની ઘંટડીઓ. 15-એક મિનિટમાં ટેક્સી એક 40 જેવા મકાન પાસે અટકી. યુવતીએ ચોમેર નજર ફેરવી લીધી અને પછી નીકળીને સડસડાટ દોડતી એક દાદર ચડવા લાગી. ટેક્સીવાળાને $1 ચૂકવીને હું પણ દાદર ચડ્યો. ત્રીજે માળે યુવતીએ એક બારણું ખખડાવ્યું અને કંઈક બોલી. બારણું તરત ખુલ્યું. સામે એક સ્ત્રી ઊભી હતી. મને જોતા જ એના ચહેરા પર નિરાશા ફરી વળી. હું ઓળખી ગયો. હતી તો સીતા, પણ સોનાવર્ણી નહોતી રહી. સૌંદર્ય કરમાયું હતું. 12-13 વર્ષની એક કિશોરી જમીન પર બેઠી બેઠી ખોળામાંના બાળકને કંઈક ખવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. સીતાએ કંઈક પૂછ્યું. બારણે ઊભી યુવતીએ જવાબ આપ્યો. $50 લઈને એ રવાના થઈ. સીતાને મેં એનો સેપિયા રંગનો ફોટો બતાવ્યો એટલે એણે તરત માર્ગ કર્યો. હું દાખલ થયો એટલે એણે બારણું બંધ કર્યું. ખુરશી સોફા નહોતા. એણે પાટ તરફ હાથ લંબાવી બેસવા સંજ્ઞા કરી. હું બેઠો એટલે ઝૂકીને એણે મારા બૂટની વાધરી છોડી. છોકરાઓને અંદર ચાલ્યા જવાનું કહીને એ થોડે અંતરે ઘૂંટણભર બેઠી. મેં વાત કરવા પ્રયત્ન કર્યો, પણ એ અંગ્રેજી સાવ જ ભૂલી ગઈ હતી. મારા દરેક વાક્યને અંતે એ પ્રશ્નાર્થ ભર્યો એક જ શબ્દ બોલતી હતી. અનિલ? સમજાવવા ઘણી કોશિશ કરી, સંજ્ઞાઓ કરી, પણ વિંધાયેલા પક્ષી જેવો એક જ શબ્દ એના હોઠ પર ફફડતો રહ્યો. અનિલ? મારા મનમાં નિરાશા વ્યાપી ગઈ. હું ખૂબ થાકી ગયો હતો. આખો દિવસ મેં કંઈ ખાધું નહોતું. અત્યાર સુધી એની શોધમાં હું જેમ તેમ ટકી રહ્યો હતો. હવે મને ફેર ચડવા લાગ્યા. એ બંધિયાર ઓરડીમાં હું પાટ પર ઢળી પડ્યો. સવારે ઉઠ્યો ત્યારે સીતા મારા કપાળ પર હાથ મૂકીને પાસે બેઠી હતી. મારી આંખ ઉગડી કે તરત એની મોંપાટ શરૂ થઈ. અનિલ? એટલામાં અંદરથી 3-1 વર્ષની છોકરી દોડતી બહાર આવી અને એણે સીતાના સારોંગમાં મોં સંતાડી દીધું. હવે મારો વારો હતો પૂછવાનો. અનિલ? મારી નજર બાળકી પર નોંધાઈ હતી. સીતાએ મોં ઊંચું કર્યા વિના જ જવાબ વાળ્યો. અનિલ, યસ. પછીની ક્ષણો અમારે બંને માટે જીવંત બની ગઈ. ડાંગરના ખેતરોમાં ચમકતા પાણી, બુદ્ધના મંદિરોના ઝઘરા મારતા ઘુમ્મટો, ફળફળતા ગરમ ભાત, જહાજની કેબિન, વાંસની સળીઓના પડદાવાળું લાકડાનું ઘર, કોફીનો કપ, આંસુની ધારાઓ, સફરમાં અમે બંને જ ખોવાઈ ગયા. બારણું ખખડ્યું ત્યારે અમે સભાન બન્યા. આટલો સમય અમારી નજરો એકાકાર થઈ ગઈ હતી એનું ભાન પણ અમને ત્યારે જ થયું. મેં સીતાનો હાથ પકડ્યો, આંખો બંધ કરી અને હું બોલ્યો. અનિલ. અનિલ આ દુનિયામાં નહોતો. એટલું સમજાવવા ફક્ત આંખ બંધ કરવાની જરૂર હતી એવી મને ગઈકાલે ખબર નહોતી. અનિલ બુદ્ધા? અનિલ બુદ્ધા, યસ. સીતાની આંખો ભરાઈ આવી. એની આંગળીઓમાંથી એક કંપારી વહી જતી મેં અનુભવી. એ કંપતી આંગળીમાંથી વીંટી કાઢીને એણે ટેબલ પર મૂકી.